બે ભાઈઓ બાપાનો ખાટલો મહિને મહિને ફરે એક જ ગામમાં. મહિનો પૂરો થયો એટલે નાનો ભાઈ બળદગાડામાં, બાપા સાવ અશક્ત, બળદગાડામાં બેસાડી અને મોટા ભાઈના ફળીએ. તે ફળિયામાં એમને બાપાને ઉલાળીને ધકેલીને નાખીને વયો ગયો. ઉતારે, ટેકો દે, ઓસરીમાં ઢોલિયા ઉપર બેસાડે, આદરથી એમ મૂકી જાય તો કોણ ના પાડે છે. વારો પૂરો થયો, બસ ફળિયામાં નાખી, લોચો નાખે ને જેમ કોઈ પોટલું બંડલ એમ નાખીને વયો ગયો. પણ એ છોકરાની વહુ બહુ જ ભાવી, એને બહુ દુઃખ થયું. દોડી બાપુજીને ટેકો કર્યો, સ્નાન કરાવ્યું, બેસાડ્યા, પાણી પાયું, ચા પાણી બધી વ્યવસ્થા કરી. પણ ઘરે એમના પતિ આવ્યા ને ત્યારે એને ફરિયાદ કરી કે આ તમારો ભાઈ કેવો છે, બાપુજીને ફળિયામાં ઉલાળીને નાખીને વયો ગયો. તો ઓલો કે એમાં શું ફરિયાદ કરે, મહિનો પૂરો થવા દે, હું એની ખડકી બાય દરવાજે ઉલાળીને નાખીને વયો આવીશ. એકબીજાના વેર લેવામાં બાપાનો મરો કરી નાખ્યો. ઘર ઘરની કહાની હો, ઘર ઘરની. તમારું ગટપણ આવશે ત્યારે શું થશે એ તો ભગવાન જાણે. બહુ કઠણ છે જીવન, દુસ્તર છે લાગે છે, નથી આ તો એવું જ છે. બહુ પરિસ્થિતિ વિકટ છે. પૈસો હોય તો સેવા થાય, કમાણી હોય. શાસ્ત્ર કે શંકરાચાર્યજી કે સંતો ખોટું નથી કહેતા એમ, પૈસો હોય તો થાય. એક બિચારા સારા ભગવત ભક્ત, હા ભગવત ભક્ત, હરિનું ભજન કરે એવા, વૃદ્ધાવસ્થા થઈ ને પછી કાંઈ હોય નહીં, છોકરા કોઈ સેવા કરે નહીં. પણ જુદા જુદા બધા સાધુ સંતો આવે તેની પાસે, સત્સંગ, રામજી મંદિર ને ચોરે ને આ બધું કરેલું, સાધુ સંતોને બહુ ભાવથી બધું રાખે એટલે ઘણા એના સાધુ મહાત્માઓ બાવાજીઓ ઓળખે એટલે પૂછે કે પેલા બાપા કેમ દેખાતા નથી, તો કે હવે તો વ્રત થઈ ગયા છે અને ઘરે હશે, સાધુઓ મળવા આવે. બાપા બેઠા હોય, માળા કરતા હોય, સેવા થતી ન હોય. અને મહાત્મા સાધુ પૂછે બધા કે કેમ છે, સારો, તો આંખ ભીની થઈ જાય. ઠીક છે, આપણે તો ભજન કરીએ, ભાવ તરી ગયા, એનો કોઈ વાંધો નથી, પણ શરીર છે એટલે શરીરની માંગ હોય બાપા, પાણી પીવું, ભૂખ લાગે તે કંઈક ખાવું પીવું, સેવા નથી થતી મહારાજ. સાધુ, એમાં એક સાધુ બહુ વિચારવાળો, બુદ્ધિવાળો, બાપા તમારી પાસે કંઈ મૂડી છે? એ બાપા, જાજી મૂડી હોય તો હવ સેવા કરે, આ નથી એટલે જ ને. પણ કાંઈ છે? પાંચેક રૂપિયા જેવું છે. છે ને, જીતી ગયા બસ. પાંચ રૂપિયામાં શું થાય બાપા, બધું જ થાય. એને એક બે ચેલાઓને સમજાવી દીધા, આવડી આવડી નાની નાની માટલી, ચાર દીકરા હતા એટલે ચાર મંગાવી મહાત્માએ, બોલા બધાને સમજાવી દીધું આમાં શું કરવાનું છે. એ ચાર આવડી આવડી માટલી, માટલાના ગળા સુધી રેતી ભરી આપણે આ સાબરમતીની ઝીણી, અને એના ઉપર ઓલા રૂપિયા હતા ને બબે હતા, મોટા મોટા રૂપિયા આવતા, સાંકડું મોટું ગળાનું, એના ઉપર રૂપિયા ઉપર મૂકી દીધા એટલે ચારેય માટલી શું રૂપિયાની ભરેલી લાગે. નીચે તો રહેતી, વજને ખાસો લાગે. અને એક પેટી જેવું, બોક્સા જેવું એમને બનાવી દીધેલો ચેલકા હોય, એમાં પેલા માટલા મૂકી દે, તાળું મારે, કેડે બરાબર કસકસાવીને ચાવી બાંધી દીધી. અને મહાત્માએ કાનમાં મંત્ર મૂક્યો, જેમ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મૂકે એમ આવો કંઈક મંત્ર મૂકી દીધો ઓલાને. એ છોકરા ખેતર વ્યા જાય કામ કરવા ખેતીનું, અને પાછળ છોકરાની વહુ હોય એ ફળિયું વાળવા નીકળે કે ત્યાંથી નીકળે ત્યારે જ ઓલી પેટી ખોલે, અને ઓલા ગળામાંથી આમ કરી ઠણ રૂપિયો નાખે, બીજી માટલીમાં નાખે, ત્રીજીમાં નાખે, ચોથીમાં નાખે, ગણે ને ખખડાવી નાખે, અને પેલીનું આમ નજર જાય, આવડા આવડા રૂપિયા હો, એ રાણી સિક્કા ચાંદીના, એટલો બધો રૂપિયો બાપા પાસે. અરે ત્યાં તો આવી હો સાવરણો બધું એક બાજુ મૂકીને, બાપા ચા પીશો કોફી બે, શું કામ આ મોડું મૂકે, મનમાં થઈ ગયો આ સાધુ ની યુક્તિ કામ આવી ગયો, માળો કોફી પી જા ને ચા પી જા, એમાં બીજી હોય બાપા ચા પીશો કોફી, તો કે એ તો પીધું દૂધ પીશું, ત્યાં તો સરસ મજાનું ભેંસનું કઢિયલ દૂધ આવી જાય. બીજા છોકરાની હોવ આવીને તારે પૂછે બપોર થાય, બાપા શું જમશો, જે હોય એ રોટલો ભાવશે કે રોટલી, રોટલી હો કુણી કુણી રોટલી ભાવશે, એ રોટલી ને જાક અને છાશ લાય તમારે બાપો દડીમલો થઈને જમે. સાંજે પૂછવા આવે શું પુડલા બનાવો, પુડલા આરે સરસ મોળી છાશ, હા અને તાજું ગુંદાનું અથાણું રાખજો. અને ભાઈ ડોહો પછી એ પુડલા ને છાશ ને ખીચડી, હા બપોરે આવે ને તાજું, સાંજે આવે ને સવારમાં દૂધ કોફી ચા, વચમાં શીરો અને આવું બધું જલસો મારી જાય જુદો. હવે કૂતરાના આપે એવો સૂકો કરગઠિયા જેવો રોટલો ભાપો ખાતો તો એમાં ત્રણ ટાઈમ ઠાકોરજીના થાળ આવે એવા થાળ આવે. બે ત્રણ મહિનામાં થઈ ગયો રાતે રાણ જેવો ડો, વંડિયો ઠેકી જાય એવો થઈ ગયો. હવે આ મરે પણ ઓલાને તો મૂડી ઉપર ચિંતા હોય ધ્યાન, છોકરાઓને એના ધણી આવ્યા ને વાત કરી દીધી, બાપા પાસે બહુ મૂડી છે, ચાર ચાર માટલા ભર્યા છે. છોકરા આવીને એ મળ્યા બેસવા, બાપા જયારે હારી હારી વાતો કરે ને બાપા પછી કુળ પરંપરાની વાતો કરે ને ઇતિહાસો કે મહાત્મા પાસે ઘણું સાંભળ્યું હોય, વાતો ઘૂંટવા દે નહીં અને એવો વાતોમાં ભૂલવાડી દે કે પૈસો યાદ આવવા દે નહીં, એવો હોશિયાર ઉસ્તાદ બાપો થઈ ગયો. આમ પાંચ હાથ પર કાઢી નાખ્યા, મહાત્માની કૃપાથી આયુષ્ય સુખે પૂરું થઈ ગયું. બાપા તો વયા ગયા, દેવ થઈ ગયા. હવે પૈસો તો ખૂબ, એટલે છોકરાઓને વાતો કરી કરીને તો બધું હતું જ, છોકરાને થઈ ગયું. અને જેવું અહીંયા ઓલા તો ખેતર ગયા હતા ને બાપા ધામમાં ગયા, ગુજરી ગયા, હરિભજન કરતા હતા જાય તો ખરા ધામમાં, એટલે વહુ હતો તરત મો વાળ્યું, ગામમાં ખબર પડી, લોકો આવી ગયા ઘરે વાડીએ ખેતરે ખબર કરી, દીકરાઓ આવી ગયા, અગ્નિ સંસ્કાર ધામધૂમથી થયો. હવે એટલા બધા એને સાધુ મહાત્મા ઓળખાતા, એટલે મહાત્માએ એવું કરી દીધેલું ને કે બારમું તેરમું ચૌદમું દાડો થઈ જાય ત્યાં સુધી કોઈ સાધુ મહાત્મા ચલકાવો એને ઘેરે ધામા નાખીને જ રે, રેઢું જ ન પડવા દે, ઓલું પટારી ખોલે નહીં ને. અને બાપાનું કાર જ કરવાનું ટાણી આવી ગયું, આખા ગામને ધુવાડા બંધ જમાડ્યું. પૈસો તો છે જ, પછી શું આપણે ચિંતા છે, માટલા ભર્યા ચાર ચાર અને દરેકને એક એક માટલું આવવાનું છે, ભલે દેવું થઈ જાય, બાપાનું કારજ થઈ જાય જાડું, ગામમાં કેમ થઈ જાય કે વાહ છોકરાઓએ સેવા કરી હોય ને બાપાનું કારજ કર્યું છે. બોલો ગાયુંને તો નિર્ણય નાખ્યો પણ ગધેડાને રજકો નાખ્યો, બોલો. ગધેડા ખુશ થઈ ગયા કે ભા દાદા ગયા પણ ગજબ કરતા ગયા છે, અમને ક્યાંથી આ લીલું હોય નહીં તર. ગધેડા ખુશ થઈ ગયા ને એવા બધા વિશુલ વગાડે, શંખ વગાડ્યો વૈકુંઠમાં, શંખ વૈકુંઠના જ પૂછે લક્ષ્મીજીને કે આ શેના શંખના થાય છે, બાબાનું કારજ ધરતી ઉપર થાય છે. હે ધામધૂમથી ધાર કારજ થયો, કરજ પણ કર્યું છે બાપાનું જાડું કારજ. અને પછી તો બધા ચલકાઓ ધીમે ધીમે વ્યા ગયા, ઘરથી ગયું ખાલી ને પછી થયા બધા ભેળા, હાલો ખોલો હવે, એટલે હવનો ભાગે પડતું લઈ ગયો. એ ખોલ્યું ને માટલા ઉપાડ્યા, એક એક માટલા છાતીએ વળગાડ્યો, આ હા હા આટલો પૈસો, આટલો પૈસો. ઉપરથી માથે લુગડા ખોલ્યા, કાચલી ઉપરની ઓલી ઢાંકણી ખોલી, રૂપિયા ચળકતા, આહ ઊંધાવાળો ઊંધાવાળો, ગણી લઈ કેટલા છે, એ જ્યાં ઊંધાવાળા ખાડાડાડાડા ભોગાવાની રેતી નીકળી. અને ભાઈ બૈરાવો તો કૂટે પણ જણ મંડ્યા છાતી કૂટવા, ચાર જણ ભાઈ એ મજબૂત દૂધના પીધેલા ખેડૂ છાતીઓ કૂટે, વફા વફ અવાજ આવે, આડોશ પાડોશ કૂદી કૂદી ને આવ્યા, કેલા બાપા મરી ગયા પછી કોણ ઘરમાં મરી ગયું, તો કે અમે મરી ગયા, આ કારજ જાડું કરીને કરજ કરીને કરી નાખ્યું, આ બાપો મૂકી ગયો રેતીના ઘડા ભરેલા, મારો ઉસ્તાદ નીકળ્યો કે સેવા કરાવી હો પણ સાધુ એ જબરું કર્યું. પૈસો હોય તો છે જગ ને સ્વાર્થ કા વહેવાર, જિનકો માનત મીત પ્યારે સબ મતલબ કે યાર. સબ મતલબ કે યાર, બ્રહ્માનંદ કહે છોડ કર મમતા, સમરો સર્જનહાર, જગ મે સ્વાર્થ કા વહેવા. ભીખુદાનભાઈ કે છે ને, પેલો માંદો પીડ્યો ને મરણ પથારીએ હોય ત્યારે પછી કે, અરે મારા કાકા આવ્યા? તો કે ના. મારા મોટા ભાઈ આવ્યા? તો કે ના. છેલ્લા ડચકા લેતો હોય. મારો નાનો ભાઈ આવ્યો? તો કે ના. મામા? એ ના. કોઈ ખબર કરવા નથી આવતું. મને કામ કરાવી કરાવીને તોડાવી નાખ્યું. આજે કોઈ આવતું નહીં. પછી કે હે હરિ, ત્યારે હરિ હોંકારો અંદરથી દેતો હોય, ભાઈ હું તો તારે ખાટલાની પાંચે જન્મો તેદીનો બેઠો છું, તો મને હોંકારો તું કરતો નથી, જેનો હોંકારો કરે કોઈ આવતો નથી. આ સ્વાર્થ. બે વાત અદભુત એમાં કેવી છે, અને પછી જે નવો શ્લોક છે ને એમાં જ આવું છે. કપિલ વસ્તુ જેવી નગરી, એમાં મશહૂર વૈશ્ય વાસવ દત્તા નામે રહેતી હતી. ગણિકા વૈશ્ય પ્રસિદ્ધ, મોટા રાજ રાજ શ્રેષ્ઠીઓ એના ઉંમરે પડતા હોય, જેને રૂપનું, ધનનું, યૌવનનું, કલાનું મદ છે. ભાન ભૂલેલી મહિલા છે, અને ભાન ભૂલેલા એના એવા ચાહકો છે. એ નગરીની ગલીમાંથી વૈશ્ય વાસવ દત્તાના મહેલ પાસેથી ઉપગુપ્ત નામનો ભગવાન બુદ્ધનો શિષ્ય સાધુ ત્યાંથી ભિક્ષા માગવા નીકળ્યો. હવે યુવાન શિષ્ય પેલી વાસવ દત્તા એની ગેલેરીમાં બેઠેલી, ભ્રમરવૃત્તિની સ્ત્રી કે હોય એટલે એને તો બીજું કંઈ હોય જ નહીં. સાધુને જોયા, મનમાં વિકાર થયો. એને થયું કે ઘણા એક આસને પુરુષો સાથે બેઠા, પણ કોઈ આવા સંન્યાસી સાથે નથી બેઠા, અને સંન્યાસી તો બહુ રૂડો રૂપાળો છે. કન્યા ભરાય તે રૂપમ, સંન્યાસી તો ખુશ થશે સામેથી આવું આમંત્રણ કોણ આપે. એની દાસીને કીધું કે જાઓ પેલા સંન્યાસીને બોલાવો કે અમારી શેઠાણી તમને બોલાવે છે. ઉપગુપ્તને બોલાવ્યા. પહેલાં તો એમ લાગ્યું ભિક્ષા માટે બોલાવ્યા છે. ઉપગુપ્ત હાથમાં ભિક્ષા પાત્ર લઈને એના ચોકમાં આવીને ઉભા રહ્યા. ભિક્ષામ ભવતુ કર્યું. એટલે પેલી વાસવ દત્તા કહે છે કે તમે ભિક્ષા પાત્ર એક બાજુ મૂકી દો, હું તો તમને મારા ઓરડે બોલાવું છું. પધારો, નિવાસ કરો. આ પ્રાંતની મશહૂર ગણિકા તમને આમંત્રણ આપે છે. ઉપગુપ્તા એટલું જ બોલ્યા, સમજી ગયા, પણ સાચો સાધુ હતો. સાધુતાની કસોટી છે ને આ. બહુ સરસ જવાબ આપ્યો કે તમે મને આમંત્રણ આપ્યું એનો આભાર. મેં તમારું આમંત્રણ સહર્ષો સ્વીકારી લીધું. આ આમંત્રણને હું ઠુકરાવતો નથી. સાધુ બોલે છે, આ આમંત્રણ હરગીજ ઠુકરાવતો નથી. મેં આમંત્રણ સ્વીકારી લીધું, પણ અત્યારે નહીં, જરૂર પડશે ત્યારે હું આવીશ. આમંત્રણ લઈ લીધું તમારું, માનતા નહીં કે આમંત્રણને ઠુકરાવી દીધું છે. ભિક્ષામાં આમંત્રણ આવ્યું છે, પણ અત્યારે નહીં, હું મારા સમયે આવીશ, અને એ તમને જરૂર હશે ત્યારે આવીશ. અત્યારે તો તમારે ઘણા છે, તમારું આમંત્રણ હું સાચવી લઉં છું. વિષ્યા કંઈ બોલી શકી નહીં, અને બૌદ્ધ સાધુ આમંત્રણ સ્વીકારીને નીકળી જાય. જરૂર આવીશ, જ્યારે જરૂર હશે ત્યારે સમય આવીશ. રાહ જોયા કરે છે, મનમાં વસી ગયેલા સંન્યાસી. વર્ષો નીકળી ગયા, ઉપગુપ્તે નગર છોડી દીધું, એ ક્યારેય એ બાજુ ફરકતા નથી. સમય જતા શું વાર લાગે ભાઈ, સુખના દિવસો ઝડપી જાય, દુઃખની પળ ન જાય. એ જ આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ છે ને રિલેટિવિટીનો. વેશ્યા એને ભયંકર રક્તપિત કુષ્ઠરોગ એનું દર્દ લાગુ પડ્યું. આવામાં એવા દર્દ આવે જ, સ્વાભાવિક, આવા કોઈ ને કોઈ કંઈક આવે. રૂપ ખરી ગયું, આંગળાઓ પણ સડી સડીને અંદરથી પચ્યું પાછ પરું ખરે છે, જરે છે, આંગળીઓ બુઠી થઈ ગઈ છે, શરીરમાંથી દુર્ગંધ ઉઠે છે, આખું શરીર ગંધાય છે, અત્યંત ચેપી ગણાતો રોગ. ગામ લોકો ધુત્કાર કરે છે, હવે એના આંગણે કોણ આવે? અને લોકોએ નિર્ણય કરી, કપડાની જોડીમાં પેલી વાસવદત્તાને નાખી ગામને દૂર એક વૃક્ષની નીચે કોઈ વસ્તુ ફેંકે એમ વાસવદત્તા ગણિકા વેશ્યાને ફેંકી લોકો જતા રહે. આ પડી છે ત્યાં, પાણી પાણીના પોકાર કરે છે, ખાવા પીવાની તો ક્યાં વાત, પણ પાણી પાણી પુકારે છે. મહા દર્દ અને પીડા ભોગવે છે, નરકની યાત્રા. પણ આજે કોઈ પાસે ફરકતો નથી. કાગડા જેવા પક્ષીઓ પણ ચાંચ મારી જાય છે, કૂતરાઓ ઝડપું નાખે છે, આવી દશા છે. મોત આવતું નથી, પાણીનો ઘૂંટ પણ મળતો નથી, પ્રાણ પોકારે છે, બેભાન જેવી અવસ્થા છે. એમાં એના માથા ઉપર કોઈનો હાથ ફેર્યો, કમંડળમાંથી પાણી એના મુખમાં પડ્યું, અર્ધભાન અભાન અવસ્થામાં પાણી પીધું, ચેતન આવ્યું, શરીરમાં સુખ વર્તાણું, આંખ ખોલી તો સામે ઉપગુપ્ત સાધુ સંન્યાસી બૌદ્ધ સાધુ બેઠા હતા. વાસવદત્તા બોલી, ભંતે આપ, અત્યારે જ મારી જરૂર હતી એટલે હું અત્યારે આવ્યો છું. જ્યાં સુધી તારે બીજા હતા ત્યાં સુધી મારી જરૂર નથી, આજે કોઈ તારું નથી, જાકો જગમે કોઈ નહીં, હે તાકે તુમ ગરીબ નિવાય. ઉપગુપ્ત સાધુએ બુદ્ધમ શરણમ ગચ્છામી ધમ્મમ શરણમ ગચ્છામી મંત્રોનો ઉચ્ચાર કર્યો, બૌદ્ધ વચનો સંભળાયા, વાસવદત્તાની આંખ મીચાણી, સુખી હતી દેહ છોડાવી, અગ્નિ સંસ્કાર કરી બૌદ્ધ સાધુ ચાલ્યા ગયા. આ સંત પરમ હિતકારી, જગમે સંત પરમ. સંસારીઓ જ્યારે છોડી દે છે ત્યારે ભગવાનને ભગવાનના સાધુ સંભાળે છે. આ સંસાર આવો છે એની વાત ના થાય, છતાં આપણે એવા છીએ કે આપણને સંસારમાંથી રસ ઉડતો નથી. કઈ કઈને કથાઓ કેટલું કહે છે, અમૃતનો ઘૂંટ તો વાત પાછળ હોય. છપૈયામાં ગુરુદીન કરીને બહુ સારા હરિભક્ત, શરીર વ્રત થઈ ગયું અને વ્રત થાય એટલે કોણ સાચવે ભાઈ, દર્દ પણ લાગે, ઔષધો કરે પણ કોઈ દર્દ મટ્યું નહીં. એટલે તમને ખબર છે ને, ઘણીવાર કોઈ જગ્યાએ આપણે સંસાર કેવો છે, ભલે જુવાન દીકરો હોય પણ બહુ રોગથી પીડાય તો પછી શું કહે ખબર છે, હવે શરીર છૂટી જાય તો સારું. કોઈ વૃદ્ધ હોય તો એમ કે બાપાનું શરીર છૂટી જાય તો પીડા મટે, કોને, તમને કે ને. ગુરુદીન સાજા નથી થતા, વૃદ્ધ છે, બહુ સારા હરિભક્ત, ભજન કરે છે. છોકરાઓએ જાણ્યું કે ડોસો કઈ સાજો થાય એવું નથી લાગતું. લાકડીમાં જોળી બાંધી, ઘડીક વાર તો આપણને કંઈક થઈ જાય, જોળીમાં ગુરુદીનને નાખ્યા. છોકરાઓએ એના ભાઈઓએ નિર્ણય કર્યો, બાપાને સરજુ નદીમાં વહાવી દેવા, એવું પાડ્યા. બાપાને કીધું, બાપા ચાલો હવે સરજૂ નિધિમાં અમે તમને વિસર્જન કરી દઈશું. છપૈયાથી અયોધ્યા આગું થાય ત્યાં સરજૂ નદી. છોકરા હોય બધા ઉપાડ્યા બાપાને, આવ્યા છપૈયા મંદિરે. છોકરાઓને આમ થોડો ગુણબુદ્ધિનો સત્સંગ એટલે મંદિરે છે જે આવે, અથવા તો બાપાએ કીધું હોય કે મને મંદિરે દર્શન કરાવો, જન્મસ્થાન છે ઘનશ્યામ પ્રભુનું, સહજાનંદ સ્વામી મારા ઈષ્ટનું, મને દર્શન કરાવો છેલ્લે છે. છોપિયા મંદિરે આવ્યા, ઘનશ્યામ મહારાજના દર્શન કરાયા. ત્યાં સાધુઓ સેવા કરતા, આપણું મંદિર છે સંતો હોય જ સેવામાં બનેલી ઘટના છે આ. જોડીમાં નાખીને બાપાને મંદિરે દર્શન કરાવ્યા. સાધુ ગુરુદીનને ઓળખતા હોય, બેટા ભાઈઓ આ બાપાને આવી રીતે ક્યાં લઈ જાઓ છો? તો કે સ્વામી બસ સરજુમાં વહાવવા. એટલે એ પ્રદેશમાં એવું કહેવાય સરજુ કલ્પાવા જાઉં છું, સરજુ કલ્પવા જાવું અને વહાવી દેવા. સાધુને તો હાયકારો નીકળી જાય, અરે ભાઈ તમે શું વાત કરો, બાપાને આવી રીતે પાણીમાં ફેંકી દેવાના? સેવા કરો સ્વામી, સેવા તો બહુ કરી, હવે કઈ સારું થાય નહીં. અને આ આ કઈ ખોટું નથી, અમારે તો આ પ્રદેશનું આવા રીતરિવાજ હાલ્યો જ આવે છે, રીત રિવાજ ચાલ્યો જ આવે છે. બહુ એવું થાય એટલે પછી સરજુમાં વહાવી દેવાના. એ કઈ પાપ અધર્મ અમે કોઈ માનતા નથી, આ ખોટું કરતા હોય એવું રીતિ છે આ. ગુરુદીન કઈ બોલતા નથી, એ તો હાથ જોડે છે, ભાવથી દર્શન કરે છે. પછી સાધુ કે ભાઈ રીત હશે તો સમાજની હશે, સત્સંગની રીત તો નથી. સત્સંગમાં તો સેવા કરો, શિક્ષાપત્રીમાં કહે છે જીવન પર્યંત વૃદ્ધ રોગી મા બાપની સેવા કરો. પણ સ્વામી હવે સમાજ હારે રહેવાનું, સમાજની રીત એ રીત. લ્યો હવે રાજી થઈને રજા આવો, અમે હાલીએ, પછી તડકો થઈ જાય અયોધ્યા પહોંચવાનું. બાપાને પણ મોડું થાય છે, છૂટે બાપાને અમે છૂટીએ. માન્યા તો નહીં જ, જોડી લઈ નીકળી ગયા. એટલે સાધુને મનમાં બહુ અરેરાટી થઈ ગઈ, આપણો હરિભગત અને આને આવી રીતે પાણીમાં નાખી દે છે. ઘનશ્યામ મહારાજ પાસે બેસી ગયા માળા લઈ. હે મહારાજ તમે દયાળુ છો પ્રભુ, જાકો જગમે કોઈ નહીં તાકે તું હો ગરીબ નિવાજ, હરિ તું અશરણ શરણ કહાય. તમારો થયો ગુરુદીન એની આવી દશા, ભગવાનની પ્રાર્થના માળા કરે. આ લોકો ચાલતા ચાલતા મનોરમા નદીએ પહોંચ્યા, મખોડા ઘાટ. ત્યાં જોડી નીચે મૂકી, થોડું પાણી પીએ, થાક લાગ્યો હોય તો સ્નાન કરીએ અને પછી આગળ વધીએ. જોડી મૂકી, હજી હાથ પગ ધોવે ના ધોવે, બાપા તો શાંતિથી માળા કરે છે. એમાં અજવાળું થયું, છોકરાઓ કીધું આ શું વીજળીનો ચમકારો ક્યાં? અત્યારે નહીં વાદળી નહીં રે વીજળી, પચિંતાના વીજળીના ચમકારા ક્યાં? જ્યાં જુએ ત્યાં તો સહજાનંદ સામે ત્રણ છોગલાવાળા સાથે સંતો હર્ષદો ભક્તો આવીને ઉભા રહ્યા ગુરુદેવની પાસે. ગુરુદેવને દર્શન થયા, ગુરુદેવના હાથ ધોયડા, અરે મહારાજ તમે મને ભલો દર્શન દીધો મહારાજ. પણ મહારાજે એમના પરિવારના છોકરાને ભાઈઓની સામે જોઈને કીધું, ભાઈ જેને તમે ન સાચો ને એને હું સાચો, હા મારું વજન કર્યું છે ભાઈ, એની પીડા હું કેમ જોઉં? ચાલો તમારે તો વહાવવા છે ને, એની પહેલા હું એને જ મારા ધામમાં લઈ જાઉં છું. લાવો હાલો ગુરુદીન, ચાલો મારા ધામમાં. જય સ્વામિનારાયણ કહીને ગુરુદીને દેહ મૂકી દીધો, સહજાનંદ સ્વામી લઈ ચાલ્યો. એટલે સંસાર સ્વાર્થી છે પણ ભગવાન સ્વાર્થી નથી. આપે વ્યાજ સહિત ગીરધારી, કોઈનો ન રાખે ભાર મુરારી. કઈ કઈને શંકરાચાર્યને પણ એ જ કેવું છે, આપણા સત્સંગમાં પણ એ જ કેવું છે. શું કે સંસારથી પ્રીત તોડીને ભગવાનમાં કરો, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ. બાકી સંસાર કેવો છે કે જ્યાં સુધી કામના હો કમાણી કરતા હો ત્યાં સુધી સાચવે છે, પછી વૃદ્ધ શરીર થાય ત્યારે કોઈ ભાવ પૂછતું નથી, માટે ગોવિંદનું ભજન કરી લો અને એની સાથે સંબંધ રાખી લો, એ કામ આવશે. હવે પછીના જે છે ને બે શ્લોકનો એક સરખા ભાવ જેવો છે એટલે એ એક સાથે જ સમજવાના છે. કાતે કાંતા કસ્તે પુત્ર સંસારોયમ અતિ વિચિત્ર કસ્ય ત્વમ કહ કુત આયા કુત આયાત તત્વમ ચિંતય તદિહ ભ્રાત કસ્ત્વમ કોહમ કુત આયાત કામે જનની કો મેતાત ઇતિ પરિભાવય સર્વમસારમ વિશ્વમ ત્યક્ત્વા સ્વપ્ન વિચારમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદ. બહુ સરસ છે. શંકરાચાર્યજી કેટલી મહેનત લઈને એક પછી એક વસ્તુ સમજાવે છે, તમે વિચાર તો કરો. આપણને કદાચ સમજવામાં સાંભળવામાં લાંબુ લાગે છે કે આ વસ્તુનો અંત જ આવતો નથી, પણ શંકરાચાર્યજી કેટલું લઈને વર્ણન કરે. એક જ આશય છે કે આ જીવ કોઈ રીતે સંસારથી છૂટીને ભગવાનમાં જોડાય. અર્થ તો તમને સંસ્કૃત છે છતાંય સહેલો છે, સમજાઈ જાય એવો છે. હું એનો ભાવાર્થ કહી દઉં. કોણ કોના માતા પિતા, કોણ કોનો ભાઈ, કોણ પત્ની, કોણ પુત્ર, કોણ કોનું છે. સંસાર અતિશય વિચિત્ર છે, માટે તો વિચાર કર તું કોનો છો, તું કોણ છે, ક્યાંથી આવ્યો છે એનો વિચાર કર. અને આ અસાર અને સ્વપ્ના જેવા સંસાર એમાંથી આસક્તિ છોડી દે અને ભગવાનનું ભજન કર. ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂળ માટે લ્યો, આનો અર્થ આટલો છે. કોણ કોનું છે એમ, અને સંસાર અતિ વિચિત્ર છે, સ્વપ્ન જેવો છે, અસાર છે, એ બધી આસક્તિ મૂકીને ભગવાનનું ભજન કરી લે. આ વાત આપણે આના ઉપર લઈ બુદ્ધિવાળાને પણ થોડી કામની આવે અને ઓછી બુદ્ધિ હોય એને કામની આવે એવી આપણે વાત થોડી સમજશું, કોશિશ કરજો. તમે ગ્રહસ્થ છો, તમારા માતા પિતા પરિવાર દીકરા દીકરી પત્ની બધું છે કે નહીં, છે કે નહીં? હવે એક બાજુ તમારે પત્ની પરિવાર પુત્ર બધું છે અને બીજી બાજુ એમ કેવું કોણ કોની પત્ની, કોણ કોનો દીકરો, કોણ કોના માતા, કોણ કોનો પરિવાર, એ કઈ ઠીક લાગે? સાચું કહેજો, એક બાજુ છે તમારે બધું અને પાછું એ બધાનો આગળ હમણાં જ આપણે કીધું કે આ બધાનો વ્યવહાર સાચવવાનો, સેવા કરવાની, હેત રાખવાનો, સંબંધ રાખવાનો એમ પ્રતિપાદન કરીએ છીએ અને પાછા એમ કહેવા આવે છે કે આમાં કોણ કોનો મા બાપ ને કોણ કોની પત્ની, તું વિચાર તો કર કોણ દીકરો ને કોણ પત્ની, કોણ મા બાપ ને કોણ મા. એટલે જે બુદ્ધિવાળા છે અથવા તો જેને નથી સમજાતું, ભલે બુદ્ધિવાળા હશે, એને આવી બધી વાતો બહુ વિચિત્ર લાગે છે અથવા તો ઠીક નથી લાગતી, ગળે નથી ઉતરતી. બહુ ભણી ગયા હોય ને અને સામાજિક ચિંતન કરી રાખતા હોય તો આ બધે શાસ્ત્રમાં આ સાધુ સંતો આવું કઈ કઈને સંસારને તોડી નાખે છે. બાકી છે જ ને આમાં કોણ કોનું નથી એટલે શું, આ પત્ની છે, આ બાળકો છે, આ ભાઈઓ છે, આ બધું છે જ. એક બાજુ છે, બીજી બાજુ કેવું કોણ કોનું છે. અને શાસ્ત્ર જ પાછા પત્નીના ધર્મો, પતિના ધર્મ, માતા પિતા પુત્રના ધર્મોનું પ્રતિપાદન શાસ્ત્રો જ કરે છે. વિચારો, એ જ શાસ્ત્રો એમ પાછા કે છે ભાઈ કોણ કોની માન, કોણ કોનો બાપ, કોણ કોની દીકરો, કોણ કોની પત્ની, લાગે ને વિચિત્ર. એક બાજુ શાસ્ત્ર આમ કે છે આ માતા પિતાના પુત્રના ધર્મો, પત્નીના ધર્મો, પતિના ધર્મો આ બધું, બીજી બાજુ પાછા એમ કે છે કે આ કોણ કોનું છે ભાઈ, કાંઈ કોઈનું નથી, ભગવાનનું ભજન કરતો. વાત વિચિત્ર લાગે, થોડુંક સમજવાની કોશિશ કરજો. એટલી ગહન અને આમ ઓલી વાત છે કે સમજાઈ જાય ને તો વાત આપણને રંગી દે એવી. તમે સાંભળો, તમને સમાચાર મળ્યા કે કોઈ માણસનું મૃત્યુ થયું છે, કોઈનું મરણ થયું છે, અને તમે કહો ફલાણા ભાઈ મરી ગયા, એમાં શું મરી ગયું? શરીર તો સામે પડ્યું છે, હાથ છે, પગ છે, આંખ છે, કાન છે, નાક છે, બધું સામે જ છે, તો શું મરી ગયું? કે તમે એનાથી એમ કહો છો કે મરી ગયો માણસ, કયો શું મરી ગયું? કયો તો ખરા સમજાય, હે? જીવ ચાલ્યો ગયો. શું ચાલ્યો ગયો? એટલે તમે કહો છો મરી ગયું. શરીર તો સામે છે ને, પણ મરી ગયો એટલે કહેવાય છે કે એમાંથી જીવ તમે કહો છો ને, બધાય કે છે ને, શાસ્ત્ર કે છે ને, તમે કહો છો ને, સામે શરીર પડ્યું છે, જીવ નીકળી ગયો છે, એટલે તમે કહો છો કે એ, એટલે કહો છો કે એ. આટલું સમજાઈ જાય તો દીવા થઈ જાય, આટલું જ સમજાઈ જાય ને દીવા થઈ જાય. દીવા અંદર શરીર પડ્યું છે. હજી આ બહુ મજાની વાત છે, મને કહેતા કહેતા કાંઈક થાય છે, પણ તમને ઓલી નથી સમજાતી ને, એટલે તમને આમ નથી થતું, ગોઠણિયા વાળી જાવ એવી વાત છે. શરીર પડ્યું છે, મરી શું ગયું? જીવ ઉયો ગયો. એટલે એનો અર્થ શું છે મહેરબાન? કે શરીર અને જીવ બે જુદા છે, સ્પષ્ટ સામે થાય છે કે શરીર અને આત્મા બે જુદા છે. આટલું સમજાઈ જાય, કામ થઈ જાય કે શરીર એ હું નથી, આમાં બે માંથી હું કોણ છે? જીવ ગયો એ, આપણે આ બે માંથી કોણ? શરીર છો આપણે, ગયા એ છે ને આપણે. એ જો આપણને સમજાય છે કે આ શરીરની અંદર હું સૂક્ષ્મ સ્વરૂપ જેવો જીવ બિરાજું છું, એ હું છું, આ હું નથી. આટલી વાત સમજાય છે, મેદાન મારી જાય અધ્યાત્મમાં બોલો. અને આ મરણ આપણને સમજાવે છે, એકને બે જેવી વાત બતાવે છે, જેને હું હું કરતો હતો એ સામે પીડ્યો છું, એ હું છે જ નહીં. સામે પ્રત્યક્ષ દેખાય છે કે અંદર જે ચૈતન્ય પુરુષ જે હતો, જેને હું કાર બોલતો હતો, એ હું છું, એ ચાલ્યો ગયો. અને એ ચાલ્યો ગયો એ બીજે જવાનો છે. જોજો, એ ગાય ભેંસ કે ચાલો કોઈ પશુના દેહમાં ગયો, ત્યાં થોડુંક રોકાશે, પછી તરત એ છોડી દેશે, પછી ત્યાંથી આગળ વયો જશે. ત્યાં વળી માનો કે કોઈ બીજી રીતે બીજા પશુમાં ગયો, કૂતરો થયો, ચાલો થોડું રોકાયો 10-12 વર્ષ, પછી છોડી દેશે, આગળ વયો ગયો. મકાન તમે ભાડુઆ છો અને જેમ બદલો એક મકાનમાંથી બીજા મકાનમાં, બીજા મકાનમાંથી 10 વર્ષમાં તમે 10 મકાન બદલી નાખ્યા હોય, મકાન તમે છો કે અંદર તમે વસો છો એ છો? તમે એના જ છો, મતલબ આપણે એના એ છીએ, મકાન બદલીએ છીએ. એમ શરીર દે જીવ શરીર બદલે છે, પોતે જુદો છે સાહેબ. એટલે શરીરની દ્રષ્ટિએ જ્યારે જુએ ત્યારે માતા પિતા પત્ની પુત્ર બધાય છે, શાસ્ત્ર જ્યારે કહે ત્યારે બધાય છે, સમાજ જ્યારે કહે તો દેહની દ્રષ્ટિએથી બધા છે, આપણે દેહની દ્રષ્ટિએ જોઈએ ત્યારે બધાય છે, માતા પિતા પત્ની પુત્ર. કોની? દેહની દ્રષ્ટિએ. આત્માની દ્રષ્ટિએ નથી માતા, નથી પિતા, નથી પુત્ર, નથી પત્ની, કોઈ જ નથી. આટલું સમજાય તો આગલી વાત શંકરાચાર્યની અને શાસ્ત્રની સમજાય જાય. કોણ કોનો બાપ, કોણ કોની માં, કોણ કોની પત્ની, કોણ કોનો પુત્ર.